నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం మరణయో మంగళం సుఖమోని మంగళం కుంకుందారియో జయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావాన్ కృదావ నిలుసనిదాత.
సమయసార भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति स्वाध्याय करी रहा छे। समयसार मा कर्ता कर्म अधिकार नी गाथा 92 नो स्वाध्याय आपने पूरो कर्यो छे। पूज्य गुरुदेवे 92मी गाथा उपर जे प्रवचनो आप्या एना अंशो पण आपने पूरा कर्या छे। गाथा 92 उपर भावार्थ उपरनु प्रवचन एनो केटलोक अंश जे बाकी रह्यो छे ते आजे लईए। 92मी गाथा मां मुख्यताथी जे वात करवामां आवी ए तो एटली छे, गाथा अनुसार जोईए तो जे परने पोता रूप करे अने पोताने पर रूप करे એ અજ્ઞાનમય જીવ એ ભાવ કર્મના કરતા થાય છે એટલી વાત, અને એમાં ઉદાહરણ દ્વારા આપણે એ પણ સમજ્યા કે જે પુદ્ગળ પરિણામ છે એ આત્માથી જુદા છે, એનું આત્મા જ્ઞાન કરે પણ એમ નથી કે એ જ્ઞાન કરતા કરતા એ પુદ્ગળ પરિણામમય થઈ જાય એવું તો હોય નહીં। એટલે જે નથી જાણતો એવો અજ્ઞાની જીવ છે એ જ એ પુદ્ગળ પરિણામનું જ્ઞાન કરતા કરતા એ એવા પુદ્ગળ પરિણામ રૂપ પરિણમન કરે છે, અને એમ કરતા એવા એ ભાવનો કરતા થાય છે એટલે એવા ભાવ કર્મનો કરતા થાય છે। પણ જેને એ ખબર પડે છે, અનુભવ એ આત્માનો છે, જ્ઞાન ક્રિયા કરે છે તે આત્માની છે, અને એ જ્ઞાન જેનું કરે છે તે પુદ્ગળના પરિણામ છે એ આત્માથી જુદા છે, આવું જેને જ્ઞાન છે એવો જે જ્ઞાની છે, જેને આવું ભેદ જ્ઞાન છે, જે આવા વિશેષને તફાવતને જાણે છે, એ તો રાગાદીનો કરતા થતો નથી, એટલે કે એવા ભાવકર્મનો કરતા થતો નથી। હવે એ વાત આગળ આવશે 93મી ગાથામાં, પણ ભાવાર્થ ઉપર પંડિતજીએ જે સમજાવ્યું એના ઉપર છેલ્લી મહત્વની વાત અને સારરૂપ વાત છે એને આપણે અહીંયા લઈએ છીએ કે સમયસાર ગાથા 92ના ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવે અહીંયા કહ્યું છે, પ્રવચન રત્નાકર ભાગ 5મો 23મા પાના ઉપર, કે રાગ દ્વેષ પુણ્ય પાપના ભાવ સુખ દુઃખ આદિ અવસ્થા એ બધો પુદ્ગળ કર્મના ઉદયનો સ્વાદ। પંડિતજીએ એને એ પુદ્ગળ કર્મના ઉદયનો સ્વાદ કહ્યો છે, એ આત્માના આનંદનો સ્વાદ નથી, એ પુદ્ગળ કર્મના ઉદયનો સ્વાદ છે। ખરેખર આત્માનો આનંદ જે છે તે એનાથી ભિન્ન છે, જુદો છે, એટલે એ આત્માના આનંદનો સ્વાદ નથી। શીત ઉષ્ણપણાની માફક એ પરિણામો પુદ્ગળથી અભિન્ન છે, એટલે કે પુદ્ગળથી તો જુદા નથી, એ પુદ્ગળ પરિણામ છે, અને એને પુદ્ગળ પરિણામ કહેવાના કારણો પણ આપણે સમજ્યા છીએ। ભગવાન જ્ઞાયકથી તે પરિણામ અત્યંત જુદા છે, ભિન્ન છે। દયા દાન વ્રત આદિના પરિણામ આત્માથી અત્યંત ભિન્ન છે, પરંતુ અજ્ઞાનીને આવું ભેદ જ્ઞાન નથી। એટલે જ્યારે એ જ્ઞાન કરે છે તો એ જ્ઞાનમાં એના ઉપયોગમાં ઉપયોગની નિર્મળતાને કારણે પેલા બધા એટલા સ્પષ્ટ દેખાય છે, એટલે એ ભ્રમમાં પડી જાય છે કે એ પરિણામો પોતાના છે। અજ્ઞાનીને એને ભેદ જ્ઞાન નથી કે આ પૂદગળ પરિણામો છે તે પૂદગળ સાથે અભિન્ન છે પણ આત્મા સાથે તો અભિન્ન નથી, એવું એને ભેદ જ્ઞાન નથી. એટલે એ અજ્ઞાની એમ માની લે છે કે એ શુભ ભાવ કે અશુભ ભાવ છે તે મારા છે, એ પરિણામ છે તે આત્માથી જુદા છે, ભિન્ન છે, એવું અજ્ઞાનીને ભેદ જ્ઞાન નથી. એટલા માટે જ એ અજ્ઞાની છે. તેથી તે એમ જ જાણે છે કે આ સ્વાદ મારો જ છે. જે પૂદગળ કર્મનો ઉદય સ્વાદનું કારણ છે, એ પૂદગળ કર્મના પરિણામ છે, એ પૂદગળ સાથે અભિન્નપણું ધરાવે છે, એનો જે સ્વાદ છે એ સ્વાદ આ અજ્ઞાની એમ માની લે છે કે મારો છે. અજ્ઞાની માને છે કે રાગ મારી ચીજ છે. ગુરુદેવ કહે છે, અરે ભાઈ, તારી ચીજ તો જ્ઞાયક છે. તું જ્ઞાન સ્વભાવી આત્મા છો, ત્રિકાળ જ્ઞાન સ્વભાવી છો, એ જ્ઞાયક છે, એ મારી ચીજ છે એમ માનવાને બદલે તું રાગ મારી ચીજ છે એમ શા માટે માને છે? એ માન્યતા તો અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. રાગ તારી ચીજ નથી, રાગ ભાવે તું પરિણમી શકે નહીં, કેમ કે તું ચેતન ભગવાન આત્મા છો. ચેતનના ગુણો અને જળના ગુણો જુદા છે. ચેતનનું પરિણમન જળ ભાવે થઈ શકે નહીં. તું જ્ઞાયક જ્ઞાયક જ્ઞાન કરવા વાળો છો અને પેલા રાગ દ્વેષ કુળને પાપના જે ભાવ છે એ તો અચેતન છે, જળ છે, એ તારી ચેતનની જાતના નથી. એટલે તું એવા જળ ભાવે અચેતન ભાવે ન પરિણમી શકે એ રૂપે તું નથી થઈ શકતો. જેમ પેલા શીત અને ઉષ્ણ રૂપે આત્મા નથી થઈ શકતો, એવી રીતે આ રાગ દ્વેષ રૂપ આત્મા ન થઈ શકે. આવું જ્ઞાન કરવાને બદલે તું એમ માને કે એ ભાવ મારા છે, હું રાગી છું, હું દ્વેષી છું, તો એ તો મિથ્યાત્વ છે, એ અજ્ઞાન છે. અને એમ પરિણમતા તને ભાવ કર્મ બંધાય છે, કેમ કે જેવા ભાવ તું કરે છે એવા ભાવનો તું કરતા થાય છે. જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગ દ્વેષ આદિનો સ્વાદ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, પણ જે પ્રતિબિંબિત થાય છે તે પ્રતિબિંબ છે, તે પ્રતિબિંબ છે, બિંબ નથી. જે જ્ઞેય છે અને એ જ્ઞેય જ્ઞાનમાં જણાય છે એ બંને ભિન્ન છે. જ્ઞેય છે તે બિંબ છે, જ્ઞાનરૂપી અરીસો છે એની સામે જે જે બિંબ છે જેનું પ્રતિબિંબ અરીસામાં પડે છે, એટલે કે જે જ્ઞેય છે જેના પ્રતિબિંબ જ્ઞાનરૂપી અરીસામાં ઝળકે છે એ જુદા છે. એ જ્ઞાનરૂપી અરીસાથી પેલા બિંબો જુદા છે. એમાં એ જે ઝળકી રહ્યું છે તે પ્રતિબિંબ છે. એ પ્રતિબિંબને એમ માની લે કે એ બિંબ છે, એ જ્ઞેય મારામાં આવી ગયું છે એમ જો માની લેશે તો મોટું અજ્ઞાન છે, મોટું મિથ્યાત્વ છે, મોટી ભૂલ છે. એ અંધશ્રદ્ધા છે, ખોટી શ્રદ્ધા છે, વિપરીત માન્યતા છે. એ જ્ઞાનની સ્વચ્છતા છે, જ્ઞાનરૂપી અરીસો સ્વચ્છ છે માટે એવા પ્રતિબિંબ પડે છે, એ સ્વચ્છતા છે. એ સ્વચ્છતાને કારણે પેલા જ્ઞેયો એમાં જણાય. અને આત્માનો તો સ્વભાવ છે કે એ સ્વને પણ જાણે અને પરને પણ જાણે. હવે સ્વ અને પરને જાણે તો પરને જાણે છે ત્યારે એ એના પોતાના જ્ઞાનમાં પરનું જ્ઞાન થાય છે, એટલે એ જ્ઞેય તરીકે એમાં ઝળકે છે, કંઈ એમાં આવી જતા નથી. અને છતાંય આ જીવ બિચારો ભોળો અજ્ઞાની ભ્રમિત થઈ જાય છે કે એ મારામાં આવી જાય છે. એટલે રાગ દ્વેષ આદિનો જે સ્વાદ છે એ પૂદગળ પરિણામો છે, એનો સ્વાદ છે. જળ કર્મ, દ્રવ્ય કર્મ, પૂદગળ કર્મ એ ઉદયમાં આવ્યા છે અને કોઈક સંયોગો વર્તે છે એટલે એ બધો એનો સ્વાદ છે. એવા સ્વાદને માત્ર જાણવા, એનું જ્ઞાન કરવું અને એમ કરવાને બદલે એને એનું જ્ઞાન થાય ત્યારે જાણે કે પોતાનામાં આવી ગયા હોય એમ જો માની લે તો અનર્થ થઈ જાય. અનર્થ એ થાય કે અજ્ઞાન ભાવે વર્તતા અનંતકાળ સુધી એને રખડવાનું થઈ જાય. જ્ઞાનની સ્વચ્છતા છે અને એમાં પેલા પ્રતિબિંબિત થાય છે. જ્ઞાનની સ્વચ્છતાને લીધે એ રાગ આદિ, દ્વેષ આદિ એનો સ્વાદ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જેવો રાગ થાય એવું જ્ઞાનમાં જાણવામાં આવે છે. જેવા ભાવ છે, શુભ ભાવ છે, અશુભ ભાવ છે, જે કંઈ છે તે બધું એને જ્ઞાનમાં જાણવામાં આવે. પણ એમ નહીં કે એ પરિણામ મારા છે, હું રાગી થયો છું, હું દ્વેષી થયો છું, એમ નહીં. જ્યાં સુધી એવી દ્રષ્ટિ છે, એવી માન્યતા છે, ત્યાં સુધી એ અજ્ઞાની છે. ત્યાં એ જાણે કે જ્ઞાન જ રાગદ્વેષનું જાણવાવાળું છે એમ એ જાણે. પણ એ જાણતા એ એમ માની લે કે જ્ઞાન જે છે એ રાગદ્વેષ રૂપ થઈ ગયું છે તો એ માન્યતા એની ખોટી છે, ઊંધી છે, એ અજ્ઞાન છે. એટલે જ્યારે એ રાગદ્વેષનો સ્વાદ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે ત્યારે એ જ્ઞાનની સ્વચ્છતા છે, જ્ઞાન પરપ્રકાશક થયું છે. અને જેવો રાગ છે, જેવો દ્વેષ છે, એવું જે જ્ઞાનમાં એને જાણવામાં આવે છે ત્યાં જાણે કે એ જ્ઞાન જ રાગદ્વેષ રૂપ થઈ ગયું હોય એમ અજ્ઞાનીને ભાસે છે. અજ્ઞાનને કારણે એને એવું ભાસે છે. રાગ તો ખરેખર એ જ્ઞાનનું જ્ઞેય છે અને એ કેવું જ્ઞેય? પર જ્ઞેય છે. આત્મા જ્ઞાન કરે તેઓ એ સ્વનું જ્ઞાન કરે તો એ સ્વજ્ઞેય છે. ભગવાન આત્મા પોતે પોતાના જ્ઞાનની પર્યાયને સ્વ તરફ વાળે છે, એના ઉપયોગને એ ધ્રુવ તરફ ઢાળે છે. અને જે જ્ઞાન કરે છે ત્યારે એનો ઉપયોગ સૂક્ષ્મ થયો છે, શુદ્ધ થયો છે અને સ્વરૂપનું જ્ઞાન થાય છે. એટલે એ સ્વનું જ્ઞાન છે. એમાં જ્ઞેય તરીકે પોતે ભગવાન આત્મા છે, એ ધ્રુવ છે. એટલે સ્વને જ્ઞેય બનાવી અને જે જ્ઞાન થાય છે તે જ્ઞાન એનું પોતાનું છે. એ અનુભવ સુખનો અનુભવ છે, આનંદનો અનુભવ છે. આ સહજ દશા છે, આ સહજ દશા છે. પણ એમ નહીં કરતા એ પરને જાણે છે ત્યારે જે જ્ઞેય છે તે પર જ્ઞેય છે. અને પરને જાણે છે ત્યારે પેલા રાગદ્વેષને પણ એ જાણે છે, એનું જ્ઞાન કરે છે ત્યારે પણ એ જ્ઞાન થાય છે. તો એ વખતે એ પેલા રાગદ્વેષ છે તે પર જ્ઞેય છે અને એનું જ્ઞાન એને થાય છે. ખરેખર તો એનું એને જ્ઞાન થાય છે. પણ આ અજ્ઞાની વિચારો એ જ્ઞાન થાય છે ત્યારે એને એમ માની લે છે કે એ રાગદ્વેષપણે હું થઈ ગયો છું. અને એમ અજ્ઞાનીને ભાસે છે તેથી તે એમ માને છે કે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું ઇત્યાદિ અનેક પ્રકારે એ એવા ભાવે પરિણમે છે. અને એવા જે જે ભાવ કરે છે એ બધા ભાવનો એ કરતા થાય છે. એટલે આ રીતે અજ્ઞાની જીવ રાગદ્વેષાદી કર્મોનો કરતા થાય છે. જે ભાવ છે એવા ભાવ કર્મનો કરતા થાય છે. પણ પોતાના જ્ઞાતા દ્રષ્ટા ભાવનું ભાન એ પ્રગટ કરતો નથી, એ અજ્ઞાની છે. આ અજ્ઞાનીની વાત કરી એટલે હવે આચાર્ય ભગવાન જ્ઞાનીની વાત કરે છે. કેમ કે જ્ઞાનની પર્યાય એની સ્વચ્છતા, એની નિર્મળતા, એની અંદર એ પરજ્ઞેય અને સ્વજ્ઞેય બંને જણાય છે. અને જ્યારે એ પરજ્ઞેયને જાણે ત્યારે પણ જ્ઞાનની નિર્મળતા, સ્વચ્છતા તો એવીને એવી જ છે. પણ માન્યતાનો ફેર છે, દ્રષ્ટિનો ફેર છે. જ્ઞાનીની દ્રષ્ટિ કેવા પ્રકારે હોય એની હવે અહીંયા વાત કરે છે. ત્રાણુમી ગાથાની અંદર કુનકુંદાચાર્ય ભગવાન હવે એ વાત આગળ કરે છે કે જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી. પેલું અજ્ઞાન હતું એટલે એને કર્મ, ભાવ કર્મ થતું હતું. અજ્ઞાન હતું માટે એ એવા વિકારી ભાવોનો કરતા થતો હતો. પણ હવે જો એ જ્ઞાની થયો છે તો એને એવા ભાવ કર્મ બંધાતા નથી. એટલે જ્ઞાન હોય તો કર્મ ઉત્પન્ન થતું નથી, જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી. હવે એ વાતને કરે છે. એટલે કે જ્ઞાનીની શું દશા હોય? જ્ઞાનની પર્યાય તો નિર્મળ જ છે. બંને વખતે જ્ઞાની અને અજ્ઞાની બંને ને પોતાના જ્ઞાનની પર્યાયની અંદર પેલા પરજ્ઞેયો જેમ છે તેમ જ જણાય છે. જણાવવામાં તો કોઈ ફેર નથી. અજ્ઞાનીને પણ એમ જ જણાય છે અને જ્ઞાનીને પણ એમ જ જણાય છે. પણ અજ્ઞાનીને ભેદ જ્ઞાન નથી, એટલે જે પ્રતિબિંબિત થાય છે એને પોતાના માને છે, પોતામાં એ પ્રવેશ્યા છે એમ માને છે, પોતે એ રૂપે થઈ જાય છે. જ્યારે જ્ઞાનીને એ જ પ્રતિબિંબ એ જ રીતે એને પણ સ્પષ્ટ જણાય છે, પણ એને ભેદ જ્ઞાન છે એટલે એનામાં પડતા એ પ્રતિબિંબને એ જ્ઞાનમાં દેખાય છે તો પોતાથી જુદા જાણે છે કે એ જુદી વસ્તુ છે, એ પ્રતિબિંબ છે, એ પરનું જ્ઞેય કરતા જે જણાય છે તે ચીજ મારી નથી, હું એ રૂપ નથી. એટલે રાગ દ્વેષના ભાવ એને થતા નથી. રાગ દ્વેષ જે પૂતગળ પરિણામ છે એ પૂતગળ પરિણામને પોતાથી ભિન્ન જાણે છે. શુભ ભાવ આવે છે, શુભ રાગ થાય છે, ત્યારે પણ એનાથી પોતે જુદો ભગવાન આત્મા છે એ વાત એને સ્પષ્ટ છે. એ એવા જ્ઞાનીની વાત કરવી છે. એટલે અહીંયા કહે છે કે જ્ઞાન છે તો પછી એવા રાગ દ્વેષ આદિનું કર્તાપણું પણ નથી, એવા ભાવ કર્મ નથી. એટલે જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ હવે કહે છે. તો આપણે ત્રાણુમી ગાથા લઈએ. પરમ આત્મનમ અકુર્વન આત્મનમ અપિ ચ પરમ કુર્વનમ સ્વજ્ઞાનમયો જીવ કર્મણામ કારકો ભવતી. ગુજરાતીમાં ગાથા લઈએ. પરને ન કરતો નિજ રૂપ નિજ આત્મને પર નવ કરે એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. બાણુમી ગાથામાં પરને કરતો એમ વાત હતી, અહીંયા પરને ન કરતો એમ વાત લીધી છે. અને નિજ આત્માને પર ન કરે, પર નથી કરતો. જ્યારે બાણુમી ગાથામાં નિજ આત્માને પર રૂપ કરે, પર પણ કરે એમ વાત હતી. અને ત્યાં એ અજ્ઞાનમય આત્મા લીધો હતો, અહીંયા એ જ્ઞાનમય આત્મા લીધો છે. અને એ અહીંયા કર્મનો અકારક કયો છે, ત્યાં બાણુમી ગાથામાં એ કર્મનો કર્તા કયો હતો. એટલે બાણુમી ગાથા કરતા આ જુદી દશા બતાવે છે. અહીંયા જ્ઞાનીની દશા વર્ણવે છે. ગાથાના અર્થમાં કહે છે કે પરમ આત્મનમ અકુર્વન, અકુર્વન લીધું છે. ત્યાં કુર્વન હતું, અહીંયા અકુર્વન છે. જે પરને પોતારૂપ કરતો નથી અને આત્માનમ અપી પરમ અકુર્વન અને પોતાને પણ પરરૂપે કરતો નથી તે જ્ઞાનમય જીવ, જ્ઞાનમય જીવ કર્મણામ અકારક ભવતી, તે જ્ઞાનમય જીવ કર્મોનો અકર્તા થાય છે, અર્થાંત કર્તા થતો નથી. જે પરને પોતારૂપે કરતો નથી કે પોતાને પરરૂપે કરતો નથી એવો એ જ્ઞાની જીવ, જ્ઞાનમય જીવ કર્મોનો અકર્તા થાય છે. વધારે વિસ્તાર માટે આપણે ટીકા લઈએ. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન જ્ઞાનીની શું દશા છે એ વાતને અહીંયા સમજાવે છે. ટીકામાં કહ્યું છે કે જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહીં કરતો અને પોતાને પરરૂપ નહીં કરતો, પોતે જ્ઞાનમય થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. બાણુમાં એ પરનો કરતા પરને પોતાના કરતો હતો એમ વાતથી અહીંયા એના કરતા ઊંધું લીધું. અહીંયા જ્ઞાનથી વાત લીધી છે એટલે મૂળ વાત જે છે એનો તફાવત જે છે એ આપણે બાણુની ગાથા કરી છે એટલે બહુ ઝડપથી સમજાઈ જશે કે શું મૂળ વાત છે. ત્યાં ટીકામાં અજ્ઞાનથી આ આત્મા એમ લીધું હતું, અહીંયા જ્ઞાનથી છે. હવે જ્ઞાનથી હોય એટલે બધું બદલાઈ જાય, બધી વાતમાં બધું એ રીતે જ બદલાઈ જાય કે જ્ઞાનથી શું થાય. અજ્ઞાનથી જો એ આત્મા પરનો અને પોતાનો પરસ્પર તફાવત ન જાણતો હોય તો પછી જ્ઞાનથી શું થાય, એ જાણતો હોય. એટલે બહુ સહેલું સીધું મૂકી દીધું કે જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ એટલે તફાવત જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહીં કરતો અને પોતાને પરરૂપ નહીં કરતો. કેમ કે જ્ઞાની છે, તફાવત જાણે છે કે પર શું છે અને સ્વ શું છે એને એ જાણે છે. એટલે પરને પોતારૂપે નથી કરતો કે પોતાને પરરૂપે નથી કરતો. પોતે જ્ઞાનમય થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. ઉદાહરણ એ જ રીતે લીધું છે કે જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પૂદગળ પરિણામની અવસ્થા, પૂદગળથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. પૂદગળની અવસ્થા શીત અને ઉષ્ણ થઈ છે તે અવસ્થા એ પૂદગળ પરિણામ સાથે અભિન્નપણું ધરાવે છે, પણ આત્માથી તો એ ભિન્ન છે, જુદી છે. અને તેના નિમિત્તે એ ઉષ્ણ અવસ્થા કે શીત અવસ્થા જે પૂદગળના પરિણામ છે, જે પૂદગળ સાથે અભિન્નપણું ધરાવે છે એવા પરિણામ, એના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે કે એનું જ્ઞાન, એનાથી આત્મા અભિન્ન છે. આત્મા એ અનુભવ એટલે જ્ઞાનથી અભિન્ન છે. પેલા શીત ઉષ્ણ જે પર્યાય થઈ છે એનાથી આત્મા જુદો છે, પણ એનું જ્ઞાન એનો અનુભવ એ આત્માનો પોતાનો છે એટલે એ અનુભવથી આત્મા અભિન્ન છે. અને અનુભવથી આત્માને અભિન્નપણું છે એટલે પૂદગળથી એ સદાય અત્યંત ભિન્ન છે. આત્માનો અનુભવ આત્માનું જ્ઞાન છે એ પેલા પૂદગળથી હંમેશા જુદું છે. આ દ્રષ્ટાંત છે. તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ, સમર્થ એટલે નિમિત્ત, અહીંયા એનો અર્થ આપણે નિમિત્ત તરીકે લઈએ છીએ. તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં જે નિમિત્ત કારણ છે તે એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પૂદગળ પરિણામની અવસ્થા એ પૂદગળથી તો અભિન્ન છે, અને પૂદગળથી અભિન્ન છે એટલે પછી આત્માથી તો એ સદાય અત્યંત ભિન્ન જ હોય. અને તેના નિમિત્તે એ અવસ્થાના નિમિત્તે થતો આત્માને અનુભવ આત્માનું એ જ્ઞાન એ આત્માથી તો અભિન્ન છે અને પેલા પૂદગળથી જુદું છે. જ્યારે જ્ઞાનને લીધે આત્મા, અહીંયા અજ્ઞાનની વાત નથી લીધી, અહીંયા જ્ઞાનની વાત લીધી, બાણુની ગાથામાં અજ્ઞાનની વાત લીધી હતી એટલે એની માન્યતા ઊંધી હતી. દ્રષ્ટાંત તો એનું એ જ છે પણ એની સમજમાં ફેર છે. ત્યાં અજ્ઞાનને લીધે એ રાગ દ્વેષ આદિને નો જે અનુભવ જે છે એને પોતાનો માનતો હતો. અહીંયા જ્યારે એને જ્ઞાન છે તો એવો જ્ઞાની આ જ દ્રષ્ટાંતમાં શું માને છે, શું સમજે છે, તો કહે છે કે જ્યારે જ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ આદિનો અને તેનો અનુભવ એ બંને નો તફાવત જાણે છે. પેલા રાગ દ્વેષ સુખ આદિ જે છે તે પૂદગળ પરિણામ છે અને એને જાણવાના પોતાના જ્ઞાનના પરિણામ, એ બંને જુદા છે, એ બંનેનો તફાવત વિશેષ એ જાણે છે ત્યારે તેઓ એક નથી પણ ભિન્ન છે. એવા વિવેકને લીધે શીત ઉષ્ણની માફક, એટલે કે પેલા શીત અને ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમાવું અશક્ય છે, તેમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરિણમતો થકો, જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, આ હું રાગને જાણું જ છું, રાગને કરતો નથી. રાગી તો પુદ્ગળ છે, અર્થાત રાગ તો પુદ્ગળ કરે છે. ઇત્યાદિ વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદી કર્મનો અકર્તા પ્રતિભાસે છે. દ્રષ્ટાંત એનું એ જ લીધું છે, પણ જ્ઞાનીની માન્યતા શું હોય એ સમજાવ્યું છે કે જ્ઞાની જ્ઞાનને લીધે સમજે છે કે પેલા રાગ દ્વેષ સુખ દુઃખ એ પરિણામ પુદ્ગલના પરિણામ છે, અને એ પરિણામથી જુદો આત્માનો અનુભવ આત્માનું જ્ઞાન છે, એ બંને એક નથી, એ બંને ભિન્ન છે. એવો જ્ઞાનીને વિવેક છે, જ્ઞાનીને જ્ઞાનને કારણે એવો વિવેક છે કે પુદ્ગળના પરિણામ પુદ્ગળમાં રહ્યા, મારા જ્ઞાનની પર્યાયમાં એ ઝળકે છે, એ મને જણાય છે, પણ એ મારામાં નથી. એ રાગ દ્વેષ સુખ દુઃખ આદિના પરિણામ જે જળ કર્મના ઉદયને કારણે જે સંયોગો આવ્યા છે એને કારણે એનું મને જ્ઞાન થાય છે, હું એને જાણું છું, પણ એ કંઈ મારામાં નથી. એવો વિવેક જ્ઞાનીને વર્તે છે. એ પરિણામ મારાથી જુદા છે, ભિન્ન છે, હું માત્ર એનું જ્ઞાન કરું છું. એ બધા પર જ્ઞેય છે, એ બધા પર જ્ઞેય છે, એ કંઈ મારામાં નથી. શુભાશુભ ભાવ છે એ બધું પર જ્ઞેય છે, એ મારામાં નથી. મારામાં કેમ નથી? કેમ કે હું તો ત્રિકાળ જ્ઞાયક છું, મારું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, મારામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે રાગ દ્વેષની ઉત્પત્તિ મારામાં થાય. એટલે એવા રાગ દ્વેષના ભાવ મારામાં ખરેખર ઉત્પન્ન થતા જ નથી, હું ત્રિકાળ શુદ્ધ છું. આવી જ્ઞાનીની માન્યતા છે. એટલે પેલા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ જે પુદ્ગળ પરિણામ કયા, તે પુદ્ગળ પરિણામ મારા નથી, મારામાં નથી, હું ત્રિકાળ જ્ઞાયક ભગવાન આત્મા શુદ્ધ 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 સિદ્ધ સમાન છું, એટલે એ ભાવ મારામાં ઉત્પન્ન થતા નથી. જો સિદ્ધમાં એ ભાવ ઉત્પન્ન થતા નથી તો મારામાં પણ ઉત્પન્ન થતા નથી, હું ત્રિકાળ જ્ઞાયક જ છું, સિદ્ધ સમાન છું. અહીંયા શુદ્ધ આત્માની અપેક્ષાથી વાત વિચારવાની, એની યોગ્યતા એ સમયે એવી હોય, એને એવા વિકારી પરિણામ થતા હોય એની વાત નથી. એવા વિકારી પરિણામ થાય એવી યોગ્યતા હોય એ તો જ્યારે અજ્ઞાન હોય ત્યારે થાય, અથવા તો શુભભાવ ત્યારે થાય કે જ્યારે એને પ્રમાદ હોય ત્યારે થાય. એની યોગ્યતા એવી હોય કે જે વખતે જ્ઞાનીને પણ પ્રમાદ આવી જાય તો શુભભાવ થાય, પણ છતાંય એ શુભભાવ મારો છે, હિતકારી છે એમ જ્ઞાની માનતા નથી. જ્ઞાની એને તદ્દન ભિન્ન માને છે, પોતાથી જુદા માને છે. જ્ઞાની તો પોતે પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપ પ્રમાણે પોતે છે એમ જ માને છે, પોતાનું બીજા કોઈ રૂપે સ્વરૂપ છે જ નહીં, પોતાનું જ્ઞાયક 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 જ સ્વરૂપ છે, એ સિવાય બીજું કોઈ સ્વરૂપ નથી. અન્ય ભાવે થવાનું પોતાનું સ્વરૂપ છે જ નહીં, પોતામાં એવું કંઈ પડ્યું જ નથી એમ સતત એમની માન્યતા વર્તે છે. એ જોર અંદરમાંથી આવે છે, પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે ને એટલે એમને કંઈ યાદ કરવું પડતું નથી, એ વાત અંદરમાંથી એમ જ આવે છે. ગુરુદેવને એ વાત સહજ રીતે એમ જ આવતી હતી કે આ વસ્તુ આત્માની હોય જ નહીં, આ વસ્તુ મારી હોય જ નહીં. એ વાત કંઈ એમને યાદ કરીને ગોખીને કંઈ કોઈને કહી છે, સમજાવી છે એમ ન હતું. બીજા જ્ઞાની પુરુષો અને ગુરુદેવની અંદર આમ જોવા જઈએ તો કોઈ ફેર ન હતો. જ્ઞાની એટલે જે સમ્યક દ્રષ્ટિ છે તે, કોઈ ફેર નહીં. પણ ગુરુદેવને એ ભાવ એટલો બધો પ્રબળપણે વર્તતો હતો કે સામાન્ય રીતે આપણે બીજા સમ્યક દ્રષ્ટિને જે ભાવ એવો વર્તતો એના કરતાં ગુરુદેવને એની એટલી બધી વિશેષતા હતી અને અંતરમાં એટલો બધો ભાવ એ વધતો હતો કે આ વાત આ બધા જાણે, બધા પકડે, બધા ભગવાન થાય. અને એમ કરતા ગુરુદેવે તીર્થંકર નામ ગોત્ર એવું કર્મ બાંધ્યું. એ પ્રબળતા હતી, ખૂબ પ્રબળપણે અંદરમાંથી એ ભાવ ઉત્પન્ન થતો હતો કે વિકારી ભાવ, વિભાવ ભાવ મારો હોય જ નહીં. આપણને સમજાવવા માટે થઈને ગુરુદેવ બોલ્યા છે એમ નથી, એ તો અંદરમાંથી જ એમ વાત આવતી હતી કે એ ભાવ ક્યાંથી મારો હોય, હું ત્રિકાળ નાયક 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 શુદ્ધ છું, પછી મારો એ ભાવ હોય જ નહીં. આ તો અંદરમાંથી વાત આવતી હતી, અનુભવ સહિતની વાત હતી. એટલે જ્ઞાની પુરુષને સમ્યક દ્રષ્ટિ જે થયા છે બધાને એ વાત તો હોય જ છે કે આ શુભ ભાવ છે એ શુભ ભાવ મારાથી જુદો. એ જ્યારે મારી વાત કરે, મારું કહે અથવા હું કહે, ત્યારે એ શુદ્ધ પોતાના સ્વરૂપને જ પોતાનું માને છે, એ જ રૂપે પોતે છે એમ માન્યતા છે. એટલે કોઈ પણ શુભ ભાવ છે, અશુભની તો વાત જ જવા દો, પણ શુભ ભાવ છે એને એ પોતાનો માનતા નથી. શુભ ભાવ જ્ઞાનીને આવે તો જ્ઞાની એમ સમજે છે કે એ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થયો છે, એ વખતે પોતાને પ્રમાદ વર્તે છે માટે એવો શુભ ભાવ આવ્યો છે. પણ જ્ઞાનીને ક્યારેય એમ નથી હોતું કે એ શુભ ભાવ હું કરું ને એ શુભ ભાવ મારો છે ને એ શુભ ભાવ સારો છે ને એને લીધે થઈને મારી ગતિ સારી થાય. આવી વાત જ્ઞાનીને મુખેથી સાંભળવા મળે નહીં, એમની માન્યતામાં પણ હોય નહીં. એટલે જ્યારે કોઈ ઉપદેશ આપતા હોય અને એમ કહેતા હોય કે ભાઈ શુભ ભાવ કરો ને શુભ ભાવને લીધે થઈને સારી ગતિ થાય, ત્યારે સમજી લેવું કે આ સમ્યક દ્રષ્ટિની વાત નથી, આ જ્ઞાનીની વાત હોઈ શકે નહીં. જ્ઞાનીને એવો વિચાર ના આવે, એવો વિકલ્પ પણ ના આવે કે શુભ ભાવ સારો છે અને શુભ ભાવ મારો છે અને શુભ ભાવને કારણે મને સારી ગતિ મળે, સદગતિ થાય, એવો વિકલ્પ જ્ઞાનીને હોય જ નહીં. હવે જ્યારે જ્યારે પ્રભુ કોઈનું પણ વ્યાખ્યાન સાંભળવા જવાનું થાય ને, ત્યારે આ રીતે મૂલ્યાંકન કરવું કે કેવો ભાવ છે, કેવો ભાવ છે જેની પ્રરૂપણા એ કરી રહ્યા છે. જો શુદ્ધ ભાવની પ્રરૂપણા કરતા હોય તો વાત બરાબર છે, પણ એમ જો ઉપદેશ આપતા હોય કે શુભ ભાવને કારણે તમને દેવલોકની ગતિ થાય માટે તમે શુભ ભાવ કરો અને અમુક પ્રકારના શુભ ભાવથી અને આટલા ઉપવાસનું ફળ મળે ને આટલું આમ થાય, એવી વાત જો કરતા હોય તો સમજવું કે એ આત્મજ્ઞાની સમ્યક દ્રષ્ટિ નથી. ઘણીવાર ઘણા લોકો પૂછે છે કે સમ્યક દ્રષ્ટિ કેવી રીતે ઓળખાય, ખબર કેવી રીતે પડે. પણ ખબર કોને પડે? કંઈક અભ્યાસ કર્યો હોય એને ખબર પડે કે અભ્યાસ કર્યા વગર ખબર પડે? જે પ્રશ્ન પૂછે છે એ બિલકુલ અભ્યાસ કરતા નથી ને માત્ર પ્રશ્ન પૂછવા ખાતર પૂછે છે, એવા લોકો છે જે હંમેશા પ્રશ્ન પૂછે છે, કંઈ અભ્યાસ કરતા નથી, દરેક વખતે પ્રશ્ન પૂછે છે. કારણ કે અમારે શું, અત્યારે અમારે શું, અમારે શું? પણ ભાઈ અભ્યાસ શરૂ કરો ને તમે, તમને કોણ ના પાડે છે? આ તો રોજનું છે. અહીંયા જ્યારે જ્યારે આ સ્વાધ્યાય ચાલતા હોય છે, અહીંયા હોય કે ટેમ્પાના દર 15 દિવસે રવિવારના સ્વાધ્યાય થતા હોય, બધા સ્વાધ્યાયો વખતે જે પ્રશ્ન આવે છે એમાંના કેટલાક લોકોને ઓળખું છું કે કંઈ પણ અભ્યાસ નથી કરતા, આ એકના એક પ્રશ્ન, એક જ જાતનો પ્રશ્ન આવો કરે છે કે પણ અમારી અત્યારે આ અવસ્થા છે તો અમારે શું કરવાનું, અમારે શું, અમારે શું? પછી જ્ઞાનીની ખબર કેવી રીતે પડે, અમે પછી શું આમ? પણ ભલા ભગવાન, તમે અભ્યાસ શરૂ કરો ને એટલે આપોઆપ સમજાઈ જશે કે જ્ઞાની કોણ હોય. આજે આ વાત નથી સમજણ પડતી કે શુભ ભાવની જે પ્રરૂપણા કરે અને શુભ ભાવને ધર્મ માને અને શુભ ભાવ દ્વારા સદગતિ થઈ જાય અને આત્માનું કલ્યાણ થઈ જાય અને શુભ ભાવમાંથી આગળ વધીને શુદ્ધમાં જવાય, આ વાત કરતા હોય એ જ્ઞાની હોઈ શકે? સમ્યક દ્રષ્ટિને એવું હોય? આ ત્રાણુમી ગાથામાંથી વાત સીધે સીધી પકડાય છે કે જ્ઞાનીને એમ હોય જ નહીં. શુભ ભાવ, અશુભની તો વાત જ જવા દો, પણ શુભ ભાવ છે એ શુભ ભાવના પણ જ્ઞાની તો માત્ર જ્ઞાતા જ છે. એ શુભ ભાવને પોતાથી જુદો ભિન્ન જાણે છે એવું એમને ભેદ જ્ઞાન સદાય વર્તે છે. ભેદ જ્ઞાન સદાય વર્તે, એક વખત અનુભવ સહિત ભેદ જ્ઞાન થાય, સ્વાનુભૂતિ થાય, પછી એ જતું નથી, એને કંઈ
ફરી ફરીને યાદ કરવું પડે, ગોખવું પડે એમ નથી હોતું. એ સહજ જાગૃતિ હોય છે. જ્ઞાનીની વાત છે અહીંયા, તો જો સ્પષ્ટ અહીંયા તો લખ્યું છે કે જ્ઞાનીને શું છે એને એનો વિશેષ જણાય છે, તફાવત જણાય છે. શું જણાય છે? તે જ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ આદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે. એટલે એનો અર્થ શું થયો કે જે રાગ દ્વેષ સુખ આદિ એ જે છે એ અને એનો અનુભવ એને આત્મા જાણે છે, અનુભવ છે તે પોતાનો છે એટલે એનું જ્ઞાન કરે છે. અને પેલા રાગ દ્વેષ સુખ આદિ છે એ શું છે? એ ઉદગળ પરિણામ છે. એટલે પોતાથી જુદા ભિન્ન એને જાણે છે. અહીંયા અનુભવ કહેતા જ્ઞાન સમજવાનું છે. એનું જ્ઞાન છે એ પોતાના જ્ઞાનની પર્યાયમાં એ થાય છે. પોતે જ્યારે પરનું જ્ઞાન કરે છે એમાં એ જ્ઞેય પર છે ત્યારે એ પર જ્ઞેયને પર તરીકે જાણે છે. એમ નથી કે એ જ્ઞેય જે પ્રતિબિંબિત થાય છે એ રૂપે પોતે થઈ જાય છે, પર રૂપે પોતે થઈ જાય, અથવા તો પરને પોતા રૂપ કરી લે એમ નથી થતું. આ જ્ઞાનીની વાત છે. તો શુભભાવને એ પોતા રૂપે નથી કરતો, શુભભાવને પોતાનો જાણતો જ નથી, પોતાનો સમજતો નથી, પોતાને એવી શુભભાવની શ્રદ્ધા નથી કે શુભભાવ સારો છે, શુભભાવ મારો છે. સારો ને મારો એ વાત જ નથી. શુભભાવ શુભભાવ છે, શુભભાવ છે તે મારો નથી. અને શુભભાવ થાય છે એનું કારણ પણ જ્ઞાની જાણે છે કે હજી પુરુષાર્થમાં એટલી નબળાઈ છે, હજી મારો એટલો પ્રમાદ છે, હું શુદ્ધ ભાવમાં સ્થિરતા નથી કરતો, શુદ્ધ ભાવમાં સ્થિરતા નથી કરતો, માટે મને શુભ ભાવ આવે છે. આવું સ્પષ્ટ જ્ઞાની સમજે છે. એટલે બરાબર સ્પષ્ટ અહીંયા ચોખ્ખું મૂકી દીધું છે કે પરસ્પર ભેદને જાણે છે કે આ આત્માનું જ્ઞાન છે. એ જ્ઞાનની અંદર આ પર જ્ઞેય રૂપે એ રાગ દ્વેષના ભાવ જે પુદગળ પરિણામ છે એ મને જણાય છે, દેખાય છે, પણ એ રૂપે હું થતો નથી. પેલા શીત અને ઉષ્ણ રૂપે આત્મા થતો નથી એવી રીતે હું ભગવાન આત્મા એ રૂપે થતો નથી. જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, તેમના રૂપે શીત અને ઉષ્ણ રૂપે આત્માનું પરિણમવું અશક્ય છે, એ જ રીતે આવા શુભાશુભ ભાવ રૂપે આત્માનું પરિણમવું અશક્ય છે. કેમ કે ભગવાન આત્મા ત્રિકાળ અનંત ગુણોનો પિંડ, જ્ઞાન 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 સ્વભાવી જ છે. એટલે એનું પરિણમવું અન્ય પ્રકારે હોઈ શકે જ નહીં. માત્ર જ્ઞાન ભાવે, આનંદ ભાવે, સુખના ભાવે, શાંતિના ભાવે જ આત્મા તો પરિણમે. એટલે એમ એવા રાગ દ્વેષ સુખ દુઃખ રૂપ એ અજ્ઞાન ભાવે જરાય નથી પરિણમતો અને જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરે છે. પોતે જ્ઞાનમય રહે છે. જ્ઞાનમય થયો થકો એ રાગને પોતાથી ભિન્ન માને છે, જુદો જાણે છે કે આ રાગને હું જાણું છું પણ હું રાગ કરવાવાળો નથી, રાગ મારું કામ નહીં, રાગને હું કરનારો નહીં, હું રાગી નથી. રાગ એ તો પુદગળના પરિણામ છે અને એ કરનારો હું નથી. આવી વિધિથી, આવી રીતે જ્ઞાનથી એ પોતે રાગાદી કર્મનો કરતા થતો નથી, અકર્તા જ પ્રતિભાસે છે. બહુ સરસ રીતે વાત સમજાવી છે. મુખ્ય વાત જે સમજ છે એમાં ફેર છે. બાણોમી ગાથામાં એ જ ઉદાહરણ લીધું અને ત્યાર પછીથી ઉદાહરણ પછીથી અજ્ઞાનીની માન્યતાને લેવામાં આવી. એમાં એ જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ નહોતો કરતો અને અહીંયા જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરે છે. ત્યાં તો માન્યતા ઊંધી હતી એટલે ત્યાં તો એ જ્ઞાનનું અજ્ઞાનત્વ એમ શબ્દ લીધા હતા, જ્યારે અહીંયા તો જ્ઞાનનું જ્ઞાનત્વ એમ શબ્દ લઈ અને અહીંયા જ્ઞાનીની શ્રદ્ધા દર્શાવવામાં આવી છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જ્યારે આત્મા રાગ દ્વેષ સુખ આદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે, અર્થાંત જેમ શીત ઉષ્ણપણું પુદગળની અવસ્થા છે તેમ રાગ દ્વેષ આદિ પણ પૂતગળની અવસ્થા છે એવું ભેદ જ્ઞાન થાય ત્યારે પોતાને જ્ઞાતા જાણે અને રાગ આદિરૂપ પૂતગળને જાણે. રાગ આદિરૂપ પૂતગળ છે એ પૂતગળ પરિણામ છે અને પોતે એનો જ્ઞાતા છે એમ ભેદ જ્ઞાન દ્વારા જાણે છે. આવો જ્ઞાની એમ થતાં એવી માન્યતા કરતા એવી શ્રદ્ધા કરતા એમ જ્ઞાન ભાવે પરિણમતા એ રાગાદિનો કરતા થતો નથી, માત્ર એ રાગાદિનો જ્ઞાતા જ રહે છે. હવે તાત્પર્યની વાત અને એમાંથી જે ભાવમાં જવાનું છે એને આપણે પૂજ્ય ગુરુદેવ દ્વારા સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 5, એમાં ગાથા 93 ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના આપણે અંશો લઈએ. અહીંયા પાના નંબર 25 ઉપર ગુરુદેવ કહે છે કે આ પ્રમાણે આત્મા અને પરનું અંતર જાણે તે પોતે જ્ઞાનમય થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. જે પહેલા વાત કરવામાં આવી એ વાતને અહીંયા કહે છે. જો આપણે સરસ રીતે એને સમજીએ, ગુરુદેવ અહીંયા સમજાવે છે કે સમ્યક દર્શન થાય ત્યારે, સમ્યક દર્શન થતા એટલે જેને સ્વનો અનુભવ થાય છે એની વાત કરી છે. એવો જ્ઞાની સમ્યક દર્શન થતા હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન ચૈતન્ય મૂર્તિ આત્મા છું અને અચેતન જડ રાગ આદિ મારાથી ભિન્ન છે એવું ભાન થાય છે. સમ્યક દર્શન થાય છે ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેય સાથે હોય છે અને પછી જે શ્રદ્ધા છે તે સમ્યક શ્રદ્ધા છે અને એમ થતા પેલા દર્શન મોહનીય કર્મનો નાશ થાય છે. દર્શન મોહનીય કર્મ નો ઉપશમ થાય છે, ક્ષયોપશમ કે નાશ થાય છે. એટલે એ 5 વસ્તુ સમ્યક દર્શન થતા સંકિત થતા થાય છે એની માન્યતા આ પ્રકારે હોય. સમ્યક દર્શન થતા હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન ચૈતન્ય મૂર્તિ આત્મા છું અને અચેતન જડ રાગ આદિ મારાથી ભિન્ન છે એવું ભાન થાય છે. દયાદાનનો રાગ હો કે પંચ મહાવ્રતનો રાગ હો એ આશ્રવ છે, શુભ ભાવ છે, કોઈ પણ શુભ ભાવ એ આશ્રવ છે. 5 મહાવ્રત રાખવાનો જે ભાવ તે શુભ ભાવ છે, એ આશ્રવ છે, એને લીધે થઈ અને પુણ્યનો બંધ પડે છે. દયાદાનનો ભાવ હોય તો પણ, પૂજાનો ભાવ હોય તો પણ, એ બધા શુભ ભાવ છે તો એ શુભ ભાવ છે એ પણ આશ્રવ છે અને આશ્રવ છે એને લીધે બંધ પડે છે એટલે એ દુઃખદાયક છે અને એનાથી ભિન્ન મારી ચીજ આનંદદાયક છે. આ આશ્રવ છે એ દુઃખદાયક છે અને એનાથી જુદો ભગવાન આત્મા હું એ તો આનંદ સ્વરૂપ છું. આ પ્રમાણે આત્મા અને પરનું અંતર જાણે છે એવો આ સમ્યક દ્રષ્ટિ કે પોતે જ્ઞાનમય થાય છે, જ્ઞાનમય થયો થકો એ કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. ભેદ જ્ઞાન થતા જ્ઞાની રાગને પોતારૂપ કરતો નથી. સમ્યક દર્શન થાય, સ્વાનુભૂતિ થાય એટલે ભેદ જ્ઞાન થઈને થાય છે. જેને ભેદ જ્ઞાન થાય છે એ જ વખતે એને સાચું દર્શન, સમ્યક દર્શન થાય છે. એટલે કે જેવું જગતનું અને પોતાનું જેવું સ્વરૂપ છે એવું એને જણાય છે. જગત પોતાથી જુદું છે, પોતાથી જુદા સર્વભાવો એને પોતાથી જુદા જ જણાય છે. શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય એ બધા અન્ય ભાવ છે, તો અન્ય ભાવ પોતાથી જુદા છે એમ એને સ્પષ્ટ થાય છે. એટલે ભેદ જ્ઞાન માત્ર પર પદાર્થોથી જ નહીં પણ પરના લક્ષ્ય થતા જે ભાવ છે એ બધાથી એને ભેદ જ્ઞાન છે. સ્વભાવ સિવાય, સ્વના લક્ષ્ય જે ભાવ છે એ પોતાનો ભાવ છે, એનાથી બીજું બધું છે તે જુદું છે એમ જેને ભેદ જ્ઞાન થાય છે એવા જ્ઞાનીને એ રાગ શુભ ભાવ એ પોતાનો લાગતો નથી. એટલે ભેદ જ્ઞાન થતા જ્ઞાની રાગને પોતારૂપ કરતો નથી અને પોતાને રાગરૂપ કરતો નથી. ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સ્વભાવમય, ચૈતન્ય સ્વભાવમય એટલે જાણવાના સ્વભાવવાળો, જાણન સ્વભાવમય એવી એ વસ્તુ આત્મા છે અને એની દ્રષ્ટિ થતાં એની જેને દ્રષ્ટિ થઈ છે એ જ ધર્મી છે. એવા ધર્મીને કે પોતે જ્ઞાનમય છું પણ રાગમય નથી, શુભ ભાવમય નથી, એમ સહજ વર્તે છે. અરે વ્યવહાર રત્નત્રયનો જે રાગ છે તે હું નથી. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એવો શુભભાવ, એ શુભભાવ રૂપે પણ હું નથી. શુભભાવ મારામાં નથી, મારામાં તો શુદ્ધ ભાવ જ છે. શુભભાવ થવાનું કોઈ કારણ મારામાં નથી. હું એટલે શુદ્ધ ત્રિકાળિક નાયક ભગવાન આત્મા સિદ્ધ સમાન જે છું એની અંદર શુભભાવ નથી કે શુભભાવનું કોઈ કારણ નથી. એટલે એવા વ્યવહાર રત્નત્રયનો જે રાગ છે, જે શુભભાવ છે, તે હું નથી, તે રૂપે હું નથી, તે મારામાં નથી. મારામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે મને એવું પરિણમન થાય. જ્ઞાનીને વ્યવહાર હોય ન હોય એમ નથી, જ્ઞાનીને વ્યવહાર હોય છે ખરો, પણ તે વ્યવહારને જ્ઞાની સ્વરૂપથી જુદો ભિન્ન માને છે. જ્ઞાનીનો વ્યવહાર છે, જ્ઞાનીને શુભભાવ હોય, વ્યવહાર રત્નત્રયનો શુભભાવ જ્ઞાનીને પણ આવે, છઠ્ઠા ગુણસ્થાનની દશામાં જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા નથી, એવા મહાપુરુષોને પણ શુભભાવ આવે, અહોભાવ આવે. શિવશંકર ભગવાન બિરાજતા હોય તો એમની ભક્તિનો ભાવ આવે, એ પદને નમસ્કાર કરવાનો ભાવ આવે, એવા તીર્થંકર ભગવાનના સ્વરૂપને, એમના પુરુષાર્થને નમસ્કાર કરવાનો અહોભાવ જ્ઞાનીને પણ આવે. પણ એ ભાવ શુભભાવ છે અને એ શુભભાવથી જુદો પોતે ભગવાન આત્મા છે એ વાત એમને ક્યારેય વિસરાતી નથી. એટલે જ્ઞાનીને પણ એવા શુભભાવનો વ્યવહાર હોય છે ખરો, પણ તે વ્યવહારને જ્ઞાની સ્વરૂપથી ભિન્ન માને છે, એમ જ શ્રદ્ધામાં હોય છે. કે યાદ કરવું પડે એમ નહીં, એમ જ હોય છે, પોતે જે છે તે જ રહે છે અને પોતાથી ભિન્ન આ બધા જુદા શુભભાવ છે એમ એમને સહજ રહે છે. જો આપણે નાટકમાં ઉતરીએ, ડ્રામામાં ઉતરીએ અને ડ્રામા કરતા હોઈએ ત્યારે આપણને કંઈ એમ ભૂલાઈ નથી જતું કે આપણે કોણ છીએ, કંઈ ભૂલાઈ નથી જતું. આપણે ગમે તેનો વેશ ભજવતા હોઈએ, રાજાનો વેશ ભજવતા હોઈએ કે ભિખારીનો વેશ ભજવતા હોઈએ, તો કંઈ આપણે ભૂલી નથી જતા કે આપણે કોણ છીએ. આપણે એન્જિનિયર છીએ કે ડૉક્ટર છીએ કે લોયર છીએ કે બિઝનેસમેન છીએ, ત્યારે એ વખતે ભૂલી નથી જતા આપણે ભિખારીનો વેશ ભજવીએ અને પછી એ ભીખ માગતા હોઈએ, એવો રોલ કરતા હોઈએ, તો ત્યારે શું આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કોણ છીએ? ભૂલી જઈએ છીએ? નથી ભૂલી જતા, ભૂલી નથી જતા. એ વેશ ભજવીએ છીએ એટલા વખતે સ્ટેજ ઉપર ત્યાં છીએ, વેશ ભજવીએ છીએ એમ આપણે જાણીએ છીએ. એને કંઈ યાદ કરવું નથી પડતું કે હું આ વેશ ભજવું છું. અંદરમાં સહજ રીતે જે પડ્યું છે એ જ રહે છે. આ તો હું વેશ ભજવું છું એમ યાદ કર્યા વગર એ પોતે પોતા રૂપે જ રહે છે. એટલે તો એ પડદાની પાછળ જતાની સાથે એ ભિખારી તરીકે વર્તતો બંધ થઈ જાય છે. પડદાની પાછળ ચાલ્યો જાય સ્ટેજ ઉપરથી તો પછી એ કંઈક ભિખારી તરીકે વાત નથી કરતો. એવું જ હોય છે જ્ઞાનીને કે આ શુભભાવ છે, તો શુભભાવ છે બરાબર છે, પણ એથી કરીને પોતે શુદ્ધ ભાવે પરિણમી રહ્યા છે, પોતાનું સ્વરૂપ શુદ્ધ છે એ વાતને કંઈ ભૂલી નથી જતા, એમને કંઈ યાદ કરવું પડે એમ નથી હોતું. એ તો સહજ દશા છે, પોતે પોતાના સ્વરૂપને ભૂલતા નથી. જ્ઞાનીનો વ્યવહાર આ રીતે હોય. શુભભાવ આવે તો આવે, પણ પોતાથી જુદો છે, કંઈ પોતાનું સ્વરૂપ છે એમ નહીં, એમ સહજ હોય છે. એમને તો એમને યાદ કરવું નથી પડતું. જ્ઞાનીનો વ્યવહાર કંઈ યાદ કરીને એમ નથી હોતો કે શુભભાવ મારો નથી, એમ ના હોય. એમને પોતે શુદ્ધ ભાવે જ પરિણમન કરે છે. પ્રભુ આ આ વાતને સમજવા જેવી છે. ઘણાને એમ છે કે આ બધી વાત લખી છે એટલે એમ નહીં ભાઈ, એમ નથી, વાત લખી છે એમ નથી. એ તો અનુભવની વાત આપણને સમજાવવામાં આવી છે કે ભાઈ પરિણમન વખતે અમને તો એમ જ છે, શુભભાવને જુદો જ માણીએ છીએ, માનીએ છીએ, જાણીએ છીએ. અરે યાદે એવું નથી કરવું પડતું કે આ શુભભાવ છે તે મારો નથી, એમ યાદ કરવાની જરૂર નથી. એ જુદો જ છે, ભિન્ન જ છે. આખી વસ્તુ જ એમ છે. ગુરુદેવની આવી દશા હતી, એવી દશાને જે લોકો ઓળખી શક્યા એમને સમ્યક દર્શન થયું છે. કે ગુરુદેવ બોલે છે એ વાત મહત્વની નથી, એ શબ્દો મહત્વના નથી, પણ ગુરુદેવનો જે ભાવ છે જે તમારા સુધી પહોંચે છે એ ભાવને જ્યારે તમે પકડો છો ત્યારે તમને સમજાય છે કે હો, ગુરુદેવના તો આ ભાવ અંદરમાંથી આવતા ભાવ છે. એમને તો સહજ હતું કે આ સ્વભાવ મારો નથી, કંઈ આપણને આ પુસ્તકમાંથી સમજાયું છે? ના ના પ્રભુ, એમે કંઈ એ પોતે એ ભાવે હતા એટલે એ અંદરમાંથી વાત આવતી હતી. બીજાને ક્યાં એ વાત આવતી હતી? પંડિતોને ક્યાં એ વાત આવતી હતી? કેટલા બધા પંડિતો સભામાં બેસતા હતા પણ એમને આ વાત આવતી નહોતી. અત્યારે એમાંના પંડિત છે પણ એમને ક્યાં એ વાત એવી રીતે આવે છે? એ તો ગુરુદેવને અંદરમાંથી આ વાત સહજ રીતે આવતી હતી. એ ભાવે જ હતા, શુભભાવથી પોતે જુદા જ હતા. એ વાત જેણે પકડી અને એ દ્રષ્ટિથી જેમણે ગુરુદેવને જોયા છે એવા લોકો પામ્યા છે. બાકી વ્યાખ્યાનમાં ગયા અને વ્યાખ્યાન સાંભળ્યું અને પછી એના ઉપર ચર્ચાઓ કરી, એમાં કંઈ દમ નથી, એમાં કંઈ દમ નથી. આ બધું માહિતી રૂપે છે પણ એમાં માહિતી આપતી વખતના એ માહિતી આપનારના જે ભાવ છે એ એમણે આત્મસાત કરેલી વસ્તુ છે એવું જે સમજે છે એને એ વાત ખબર પડે છે. અરે આ તો આમ હોય, જ્ઞાનીને તો આવું જ હોય, શુભભાવને કંઈ જુદો પાડવો પડે ને આ બધું હોય? અરે હોતું જ નથી, એ તો એ ભાવે જ પરિણમે છે, શુદ્ધ ભાવે જ પરિણમે છે. શુભ ભાવને પોતાથી જુદો છે, જુદો દેખે છે એમ કહેવું, એમ કહેવું એ તો ઉપચાર છે. અહીંયા આપણે એમ કહીએ કે જ્ઞાનીને શુભ ભાવ જે છે એ પોતાથી જુદો દેખાય છે, આપણે એવી વાત કરીએ છીએ ને, એ તો ઉપચાર છે. એ તો એ પોતે પોતાના ભાવે પરિણમન કરે છે, શુદ્ધ ભાવે પરિણમન કરે છે, એટલે પછી એ શુભ ભાવ જે છે એ પોતાથી જુદો છે એમ આપણે સમજાવવા માટે કહીએ છીએ. આ બધું સમજાવવા માટે છે. એ એ વાત તો નિશ્ચયથી જે અનુભવની વાત જે છે એને અહીંયા શબ્દોમાં મૂકવાનો પ્રયત્ન થયો છે. અને એટલો બધો પ્રયત્ન થયો છે કે આનાથી વિશેષ શું થઈ શકે? જો આટલા આટલા પ્રયત્ન પોતાના ભાવને સમજાવવાના ગુરુદેવે કર્યા છે, જ્ઞાનીઓના ભાવને, તીર્થંકરના ભાવને સમજાવવાના જે કર્યા છે, અને છતાંય જો આપણે ભાવને નહીં પકડીએ તો પ્રભુ બધું વ્યર્થ જશે. આ કંઈ સ્વાધ્યાય એટલે કંઈ કોઈ શિક્ષણ નથી, આ ટીચિંગ નથી. અત્યારે હમણાં એક ચાલી રહ્યું છે ને જૈનાનું, કે જૈનાના જે પાઠશાળાના ટીચરને એની મીટિંગ ને એની અંદર શું કરવું ના અંતે. હવે ટીચરને કહીએ કે પેલા ભાવ પકડીને તમે આત્મજ્ઞાન પામો ને, એટલે બીજા પામવાના છે, પામી જ જવાના છે. દરેક આત્મા સક્ષમ છે, કોઈ બાળક નથી, કોઈ વૃદ્ધ નથી. આત્માની ક્યાં ઉંમર છે? વર્તમાન પર્યાયની અંદર, એ વર્તમાન પર્યાયની અંદર તમારાથી એ 20 વર્ષ, 25 વર્ષ કે 40 વર્ષ મોડો આવ્યો છે તો તમે એને બાળક સમજો છો? અરે એ ભગવાન આત્મા છે, એ પોતે પોતાના પુણ્ય સાથે આવ્યા છે અને એમને બધું જે કંઈ મળવાનું છે તે મળશે, અને એની સાથે એ પોતાના પુરુષાર્થથી પામવાના છે. પોતે પામ્યા નથી અને શું વાત લઈને બેઠા છે? પોતે પુરુષાર્થ તો કરો, વાત તો એ છે. અત્યારે શું આખી વસ્તુ છે, આખું સ્વરૂપ બદલાઈ ગયું છે. કૃપાળુ દેવે આ વિશે વાત કરી છે કે વર્તમાન કેવી દશા છે, ધર્મની નું વર્તમાન સ્વરૂપ કેવું છે, અને એ વિશેનું એક ચેપ્ટર તત્વધારાની અંદર છેલ્લે લેવામાં આવ્યું છે કે પ્રવર્તમાન ધર્મ. આ પ્રવર્તમાન ધર્મ વિશે કૃપાળુદેવના વિચારો જે છે એ તત્વધારા પુસ્તકમાં જે આપ્યા છે એ વાંચવા જેવા છે. અને એ એ વાંચી અને આપણે આપણી જાતને પ્રશ્ન પૂછી અને જાગૃત થવા જેવું છે કે આપણે પણ એમાં નથી આવી જતા ને. આવી વાત, સમયસારની વાત જ્યારે વિચારીએ ત્યારે એમ થાય કે શું ચાલી રહ્યું છે જગતમાં, ધર્મના નામે શું ચાલી રહ્યું છે. અહીંયા તો કહે છે કે જ્ઞાનીને પણ વ્યવહાર હોય છે ખરો, પણ તે વ્યવહારને જ્ઞાની સ્વરૂપથી ભિન્ન માને છે. હું તો વ્યવહારનો રાગનો જાણનાર છું એમ જ્ઞાની માને છે, અને તે તે સમયે થતો રાગ જ્ઞાનીને માત્ર જાણેલો પ્રયોજનવાન છે. જે 12મી ગાથામાં વાત આવી હતી એ વ્યવહાર આખો જાણેલો પ્રયોજનવાન છે. આ વસ્તુસ્થિતિ છે, અને આ વસ્તુસ્થિતિને કહેનારી ભગવાન કુંકુમદેવની આ અલૌકિક વાણી છે. પોતાના જ્ઞાન આનંદ સ્વભાવને રાગથી ભિન્ન કરીને જે જ્ઞાનમય થયો તે એમ જાણે છે કે હું તો જ્ઞાયક જાણનાર છું. વિષય વાસનાનો રાગ હો પણ હું તો તેને જાણનાર જ્ઞાન સ્વરૂપ છું. એ ગમે તે રાગ હોય, શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એ બધાને જાણનારો હું માત્ર જ્ઞાયક છું, જ્ઞાન સ્વરૂપ છું. મારા જ્ઞાનમાં રાગ નથી અને રાગમાં મારું જ્ઞાન નથી. મારા જ્ઞાનમાં રાગ નથી અને રાગમાં મારું જ્ઞાન નથી. આ પરસંબંધીનું જ્ઞાન જે કરવા વાળી મારા જ્ઞાનની પર્યાય જે થઈ છે એ તે રૂપ નથી થઈ, એ પરરૂપે નથી થઈ, જે પરના ગુણ છે એ રૂપે નથી થઈ, એ પરમા એટલે પૂતગળ પરિણામ રાગદ્વેષના છે એ રૂપે નથી થઈ, પરમા એ શીત અને ઉષ્ણપણું છે એ રૂપે નથી થઈ, માત્ર એને જાણે છે. હું તો જ્ઞાન સ્વરૂપ છું અને રાગ જે છે તે અચેતન છે. આ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ભગવાન અચેતન એવા રાગમાં હોઈ શકે નહીં. ભગવાન આત્મા ચેતન મૂર્તિ છે, એવા ચૈતન્યની અંદર આ અચેતન રાગ કેવી રીતે હોય? ન હોય. અચેતન રાગ એ શુદ્ધ ચૈતન્યમાં હોઈ શકે જ નહીં. આ પ્રમાણે ભેદ જ્ઞાન થતા સ્વયં જ્ઞાનમય થયો થકો તે કર્મોનો અકર્તા થાય છે. સ્વયં જ્ઞાનમય થયો થકો એટલે એને કોઈ કરાવતું નથી, જ્ઞાનમય પોતે જાતે થાય છે. અહીં સ્વયંનો અર્થ કર્મ ખસ્યા માટે જ્ઞાનમય થયો એમ નહીં, જ્ઞાનાવરણીય કર્મ ગયું એટલે એ પોતે જ્ઞાની થયો એમ નહીં, સ્વયં જ્ઞાનમય થયો છે અને પછી પોતે સ્વયં જ્ઞાનમય થયો છે એટલે એનું નિમિત્ત મામી અને પેલા જ્ઞાનાવરણીય કર્મ નો ક્ષય થઈ જાય કે ક્ષયોપસમ કે ઉપસમ જે થાય તે થાય ભલે થાય, અહીંયા પોતે સ્વયં જ્ઞાનમય થયો છે. એ કોઈને કારણે થતો નથી, એ કંઈ કર્મ ચાલ્યા ગયા માટે થયો છે એમ નથી કે કોઈ એને કરાવતું નથી, પણ વસ્તુ અંદર ચિદાનંદ સ્વરૂપ પડી છે ને, આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે અને એનો આશ્રય કરવાથી એ સ્વયં જ્ઞાનમય થાય છે. એટલે એ પણ એવી રીતે સ્વયં જ્ઞાનમય થયો છે અને એવા સ્વયં જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની અંદર આ રાગ ક્યાંથી હોય? આ જળ અચેતન એવો શુભ ભાવ એમાં ક્યાંથી હોય? શુભ ભાવ ને અચેતન કયો છે એ અપેક્ષાએ એને એ રીતે એને એ પૂતગળ પરિણામ કરી અને જુદા પાડી દીધા છે, કેમ કે એ જાણવા વાળો નથી, એ જ્ઞાન નથી કરતો. શુભ ભાવ પોતે કઈ જ્ઞાન કરી શકે છે? શુભ ભાવ નથી કરી શકતો, જ્ઞાન તો આત્મા કરે છે એટલે આત્માથી એ જુદો છે એમ એને જુદો કર્યો છે. અચેતન કહીને જળ કહીને એને આત્માથી જુદો કર્યો છે એટલે એને પૂતગળ પરિણામ કહી અને જુદો પાડી દીધો છે. અહીંયા શુદ્ધ આત્માની વાત છે. પેલા એક સમયની એવી યોગ્યતા હોય અને એ વખતે એવી એની પર્યાય થતી હોય એ બધી અજ્ઞાન અવસ્થાની વાત નથી. અહીંયા શુદ્ધ આત્માનો વિચાર કરીએ તો એવા શુદ્ધ આત્મ સ્વરૂપમાં એવો કોઈ ગુણ નથી, દ્રવ્યમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એ રાગમય પરિણમે. ભગવાન આત્મા ચેતન જ્ઞાનમય છે તો જ્ઞાનમય જ રહે છે, એ રાગમય થતો જ નથી. આ વાતને બહુ સરસ રીતે સ્પષ્ટ કરી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સ્વાધ્યાય પૂરો કરતા પહેલા સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન.